તારીખ 1/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 124 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99
સુપર પ્રકાશક પણ એ બંધનનું કારણ હોઈ શકે. સમય પંચાધ્યાય મોક્ષમાં પ્રકાશ અનેક શાસ્ત્રોમાં આ વાત ચર્ચી છે કે જ્ઞાન બંધનનું કારણ નથી. જ્ઞાન છે એ બંધનનું કારણ હોઈ શકે. પ્રશ્ન એ થાય છે કે પરને જાણતા રાગ થાય છે, ત્યાં શું કરવું? પોતાના બુદ્ધિગમ્ય અનુભવથી જીવને એવો અનુભવ થાય છે કે હું પરને જાણું છું ત્યારે મને રાગ થાય છે, અને જ્ઞાન બંધનું કારણ નથી એમ શાસ્ત્ર કહે છે, જ્ઞાની કહે છે. તો અહીંયા ભેદ શું છે? જાણવું એ બંધનનું કારણ હોય તો કેવળ જ્ઞાનીને પણ સૌથી વધારે બંધ થાય. અહીંયા પણ એ જ વાત કરે છે. નીચેથી 5 મિનિટ 4 લીટી છે કે જો પરનું જ્ઞાન બંધનનું કારણ હોય તો કેવળી ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. સૌથી વધારે બંધન થવું જોઈએ, એના બદલે જરા પણ બંધન નથી. તર્ક કોઈ એમ કરે કે એ વાત રહી કેવી રીતે, પણ અહીંયા તો પરને જાણતા પરથી બંધાય છે. અને તેથી અધ્યાત્મના પ્રકરણમાં એમ પણ કહેવામાં આવે કે તું પરનું લક્ષ છોડ, પરનું અવલંબન છોડ, પરનો આશ્રય છોડ, અને એક વખત પરને જોવાનું તું છોડી દે ને તારે શું પર સાથે પ્રયોજન છે એમ પણ કહે છે. તો ત્યાં સર્વ જગ્યાએ એમ સમજવું જોઈએ કે પરના અભ્યાસનો નિષેધ છે, પરના આશ્રય અને અવલંબનનો નિષેધ છે, અને પરને જાણતા ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના થાય છે એનો નિષેધ છે. પણ ક્યાંય જ્ઞાનનો નિષેધ નથી એમ જાણ. અને તેથી એ જ્ઞાનને એમ સમજાયું છે કે માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. જ્ઞાન માત્ર હોવાને લીધે જ્ઞાન માત્રને બંધ નથી. અથવા કોઈ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય માટે જ્ઞાન દોષિત થાય એમ હોઈ શકે નહીં. પ્રતિબિંબ ન થાય તો નિર્દોષ રહે જ્ઞાન, ને પ્રતિબિંબ પડે જ્ઞાનમાં તો જ્ઞાન દોષિત થઈ જાય એમ તો હોઈ શકે નહીં. માનવું બરાબર નથી. એટલું જરૂર વિચારવું જોઈએ કે જ્ઞાનને માત્ર જ્ઞાનપણું જે છે એ તો સ્વભાવે કરીને છે, પણ જ્ઞાનને કોઈ વિભાવ હોય છે ખરો? આટલું વિચારવું જોઈએ કે હા, વિભાવથી બંધ છે. અને જો જ્ઞાનને વિભાવ થાય તો એ જ્ઞાન વૈભાવિક જ્ઞાન બંધનું કારણ હોઈ શકે, થઈ શકે એ વાત માનવા જેવી છે. ન્યાયથી પણ એક તો મિથ્યાત્વ અવસ્થામાં પર પદાર્થના પ્રતિબિંબ કાળે પર પદાર્થમાં પર પણ નહીં જણાતા સ્વ પણ જણાય અધ્યાસિકપણે ત્યારે તે જ્ઞાન બંધનું કારણ છે. એ જ્ઞાનનો વિભાવ છે અથવા એ જ્ઞાનનો વિપર્યાસ છે અથવા એ જ્ઞાનમાં વિભ્રમ છે અધ્યાસ છે એ બધા એક જ ભાવને સૂચવતા શબ્દો છે. એ રીતે જ્ઞાનને બંધ છે. સમ્ય જ્ઞાન છે આ પછી જ્ઞાન બંધનું કારણ નથી, કેમ કે ત્યાં જ્ઞાન સ્વભાવ દશા ધારણ કરે છે અને જે પરાલંબન ચારિત્ર મોહ પૂરતું છે આચરણના અધિકારમાં જાય છે એ પછી જ્ઞાનના અધિકારમાં લેતા નથી. અથવા ત્યાં જો જ્ઞાનનો દોષ ગણીએ તો એટલો જ છે કે અલ્પત્વપણું છે એટલો જ્ઞાનનો દોષ છે. બરાબર, પૂર્ણ જ્ઞાન નથી અને અલ્પ જ્ઞાન એનો સ્વભાવ નથી. એટલે સ્વભાવ હોય તો સ્વભાવ તો અધૂરો હોય નહીં, અહીંયા અલ્પપણું છે અલ્પજ્ઞત્વપણું છે એટલો દોષ છે. પણ છતાં પણ એ જ્ઞાન ભાવ વૃદ્ધિનું કારણ થતું નથી, ભાવબંધનું કારણ એ જ્ઞાન થતું નથી. પરાલંબન કાળે પણ એ ભાવ નિવૃત્તિ રૂપ જ પરિણમે છે. ભાવ પ્રવૃત્તિ રૂપે નથી પરિણમતું પણ ભાવ નિવૃત્તિ રૂપે પરિણમે છે. કેમ કે ત્યારે પણ પરાલંબન કાળે પણ એ ભેદ જ્ઞાન એનામાં વર્તે છે. અવલંબન તો ચારિત્રના પરિણમનમાં જાય પણ ચારિત્રની સાથે સાથે જ્ઞાન પણ જાય છે, ઉપયોગ જાય છે બહાર. ઉપયોગ એટલો જે બહાર જાય છે એમાં જે અલ્પજ્ઞપણું છે અને સંક્રાંતિપણું છે, જ્ઞેય પરિવર્તન છે, જ્ઞેય સંક્રાંતિ જેને કહે છે એટલો દોષ છે. પણ એ તો બહુ અલ્પ છે. અધ્યાસ છે આ ભવબંધનો કારણ છે, આ પરિભ્રમણનો કારણ છે. ચોખ્ખી વાત આ છે. ચારિત્ર માં રાગ ની કલ્પના થાય છે અને મિથ્યા સહિત નો રાગ છે ત્યાં ભ્રમ થી કલ્પના થાય છે. જ્ઞાન માં પ્રતિબિંબ પડ્યો તે દોષ નથી. સ્વભાવ અને વિભાવને અલગ અલગ જાણવા છે તો મિથ્યાત્વ અવસ્થામાં સ્વભાવ પણ છે વ્યક્ત અને વિભાવ પણ છે. હવે આપણે સમ્યક અવસ્થાની વાત એક બાજુ જવા દઈએ, જ્યાંથી આપણે ચાલવું છે એ વાત કે મિથ્યાત્વ અવસ્થામાં જ્ઞાનમાં સ્વભાવ પણ વ્યક્ત છે અને વિભાવ પણ વ્યક્ત છે. સ્વભાવ શું વ્યક્ત છે કે પરનું પ્રતિબિંબ પડે છે છતાં પર સાથે જ્ઞાન લેપાતું નથી. પર પદાર્થનો એમાં પ્રતિબિંબ આવવા છતાં પર પદાર્થ સાથે જ્ઞાનને લેપાયમાન પણ થતું નથી. લેપાયમાન થતું નથી, લેપમેક થતું નથી, ભળતું નથી, મળતું નથી, મિશ્રણ થતું નથી. એ તો એનો સ્વભાવ છે કે જેને લઈને પ્રતિબિંબ ઉઠે છે. પ્રતિબિંબ થવું એ એનો સ્વભાવ છે. નિયાકારની આકૃતિ નાનાકારે થવી એ જ્ઞાનનો સ્વભાવ છે. વિભાવ એટલો છે ત્યાં કે પર હોય તો પણ સ્વપણે જણાય છે અથવા વેદાતું નહીં હોવા છતાં વેદાય છે એમ લાગે છે, જેમ કે પીડા લ્યો શરીરની પીડા. તો શરીરની પીડા અને જ્ઞાન જુદી જુદી ચીજ છે. વેદના જે શરીરની પર્યાય છે, ઉદગળ પરમાણુની જે પર્યાય છે, એનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે. પણ મને પીડા થાય એવું જે જ્ઞાનમાં અધ્યાસિત ભાવે થાય છે, જેને દેહાધ્યાસ આપણે કહીએ છીએ, અથવા ભ્રમ કહીએ છીએ, અથવા એકત્વ બુદ્ધિ કહીએ છીએ, એકત્વ બુદ્ધિ બુદ્ધિ જ્ઞાનની પર્યાય, એકપણાને જે બુદ્ધિ થાય છે જ્ઞાન, એ જ્ઞાનનો વિભાવ છે. તો સ્વભાવ પણ છે અને વિભાવ પણ છે એક જ પર્યાયમાં. આ બેને અલગ અલગ જો છાંટવામાં આવે અને છાંટી શકાય તો જીવ સ્વભાવને સાધે અને વિભાવને છોડે. અને આ વિભાવ એવો છે, ભ્રમરૂપ વિભાવ એવો છે કે ભ્રમનું જ્ઞાન થતાં ભ્રમ નિવૃત્ત થાય. કેમ કે દોરડીમાં સાપનો ભ્રમ થયો છે, ખબર પડી કે સાપ નથી ને દોરડી છે, આ તો ભ્રમ હતો, એટલે ભય ચાલ્યો જાય, પછી ભય ન થાય. ભય ત્યાં સુધી થાય કે અધ્યાસ વર્તે ત્યાં સુધી. અધ્યાસની ભ્રમની નિવૃત્તિ કે વિભાવની નિવૃત્તિ, જ્ઞાનની પણ અને ચારિત્રની પણ, ત્યાંથી નિવૃત્તિ. ભય ગયો ત્યાં શ્રદ્ધા વિપરીત હોવાથી મુખ્યપણે શ્રદ્ધાનું કારણ લેવામાં આવે છે, છતાં પણ જ્ઞાનમાં પણ વિપર્યાસ છે ખરો. માત્ર ત્યાં જ્ઞાન જાણનાર તરીકે જ્ઞાતા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા પણ એ પરિણમતું નથી. જેવું સમ્યક જ્ઞાનમાં સાક્ષી ભાવ ઉત્પન્ન થયો છે અને જ્ઞાતા દ્રષ્ટા પણ એ જ્ઞાન પરિણમે છે, એવું મિથ્યાત્વ અવસ્થામાં જ્ઞાન પરિણમતું અનુભવાતું નથી. બહુ સ્પષ્ટ વાત છે. તેથી મિથ્યા જ્ઞાન એવું જે જ્ઞાનને વિશેષણ છે અને સમ્યક જ્ઞાન એવું જે જ્ઞાનને વિશેષણ છે, એ જ્ઞાનની ચોક્કસ દશાને સૂચવે છે, એની ચોક્કસ વિશેષતાને દર્શાવે છે. તો જે કાંઈ વિચારણીય વિષય છે એ એટલો જ છે કે મારા જ્ઞાનમાં સ્વભાવ કેટલો અને વિભાવ કેટલો, આ વિચારવા યોગ્ય કોઈ સ્થાન હોય તો આટલું છે કે સ્વભાવ કેટલો અને વિભાવ. જો સ્વભાવને ગ્રહી શકે તો બરાબર ખ્યાલ આવે કે પ્રતિબિંબ પડવું એ કોઈ દોષનું કારણ નથી, પણ એથી વિભાવ એટલે વિશેષ ભાવ કરી લેવો, જાણવા ઉપરાંત વિશેષ ભાવ કરી લેવો કે આ મને થાય છે, પીડા મને થાય છે, એમ પરમા વપણું પણ થઈ ગયું, એ જેનો અભ્યાસ છે. અને તેથી ત્યાગની સૌ પ્રથમ વાત ત્યાગની પરિભાષામાં આ છે કે અભ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કર્યો છે શ્રીમતીએ. પહેલામાં પહેલો તું ત્યાગ કરવા માંગતો હોય તો પર પદાર્થોના ત્યાગની માથાકૂટ પહેલા છોડી દેજે, સૌથી પ્રથમ તો અભ્યાસમાં ત્યાગ કરજે. અભ્યાસનો ત્યાગ તેને શ્રીજીને ત્યાગ કર્યો છે. અભ્યાસનો ત્યાગ થયા પછી પરદ્રવ્યનો ત્યાગ તો કહેવા માત્ર છે, પરદ્રવ્ય તો છૂટું જ પડ્યું છે, પછી ત્યાગ કરવાનો પ્રશ્ન જ્ઞાનમાં રહેતો નથી. પછી જે ચારિત્ર મોહની ગ્રહણ કરવાની રાગરૂપ વૃત્તિ છે એનો ત્યાગ, એને બંધ કરવો, એનો અભાવ કરવો, એવો અંતર પ્રયત્ન ચાલે છે, પુરુષાર્થ ચાલે છે રાગનો અભાવ કરવાનો. વસ્તુ તો જુદી છે.
વેદન થયું દુઃખ, જેથી દુઃખ અને વેદન ને ચેતન
કરવા, જે વેદન છે ને એ દુઃખરૂપ જે વેદન છે એ જીવની પર્યાય છે, પણ એ કેવી રીતે ઉત્પન્ન થઈ છે કે જ્ઞાનના વિભાવને લઈને ઉત્પન્ન થયેલી છે. જ્ઞાનમાં એમ જ્યારે નક્કી થયું, એમ જ્યારે ગ્રહણ અવગ્રહ પકડાણું કે આ મને વાગ્યું છે, એટલે એનું દુઃખ થી અવગત નહીં. મને નહી, જેના ઉપર મમત્વ હોય અને વાગે એટલે એનું દીપ દુઃખ થી અવગત રહે. રસ્તામાં કોઈને વાગે તો કોઈ દુઃખ નહીં થાય, એટલે પણ પોતાનું જો હોય તો વેદની નામનો એક પ્રકૃતિનો ભાવ છે, જે મરચું તીખું છે, લીંબુ ખાટું છે ને સાકર ગળી છે, ત્રણેય પૂતગળ પરમાણુ છે. તો એ ભિન્ન જે સ્વાદ છે એ તો પરમાણુની પ્રકૃતિ અનુસાર છે. તે વખતે એ પરમાણુ એવા સ્વાદની પ્રકૃતિ ધારણ કરી છે. પ્રકૃતિ એટલે પ્રકાર, સ્વભાવનો પ્રકાર, વેદન અપેક્ષાએ એ સ્પર્શ ગુણની પર્યાય છે. હા, એનામાં છે. પણ સન્નિકર્ષ થતા જીભ ઉપર આવતા આ કડવું છે તો મને કડવું લાગ્યું એમ કે છે. તો જ્ઞાની એમ કે છે કે ભાઈ અહીંયા એક ભૂલ કરશે, તને કડવું જણાય છે, તને લાગતું નથી, તને વેદનાનું જ્ઞાન થઈ શકે છે પણ વેદના તને થઈ શકતી નથી. આ સૂક્ષ્મ તફાવત છે, એ જો ભેદ કરતા આવડે, તફાવત કરતા આવડે, જુદું પાડતા આવડે તો ભેદ જ્ઞાન ઉપજે. આ ભેદ જ્ઞાન મુક્તિનું કારણ છે અને એ ભેદ જ્ઞાન ન થાય તો બંધનું કારણ છે. આ સિદ્ધિ વાત છે. એટલે આપણે તો ઘણી વાર અહીંયા સ્વાધ્યાયમાં એ ચર્ચા ચાલે છે કે તને લાગે છે કે તને જણાય છે, જ્યાં જ્યાં તને લાગે છે ત્યાં ધીરો થઈને અંતરમાં અવલોકન કર કે તને જણાય છે કે તને લાગે છે. નાની કહે છે કે લાગે છે એ તારો ભ્રમ છે, તને તો માત્ર જણાય છે. બ્રહ્મને સમજ, બ્રહ્મ નિવૃત્ત થઈ જશે. બ્રહ્મ સમજાતા બ્રહ્મ બને. અને વાસ્તવિકતા જે છે એ જ્ઞાની કહે છે એવો જ તને અનુભવ થશે અને બીજા પ્રકારે અનુભવ નહીં થાય. એ સ્પષ્ટ વાત છે. પણ એ પ્રયોગ કરવો જોઈએ. એ વાત પ્રયોગ વગર નહીં સમજાય. એ વાત વાતથી વિચારવાથી જેટલી સમજાય છે એટલી વાત એ નથી. વિચારવાથી, કહેવાથી, વિચારાઈને જે વાત ઠીક લાગે છે, ન્યાય સંપન્ન લાગે, પણ એ અધૂરી લાગે છે. ઠીક, એ અનુભવનો વિષય હોવાથી અનુભવથી જ સમજવું જોઈએ. તો એની સમજણ યથાર્થ ગણાય અને નહીતર સંમત કર્યું હોય તો પણ એમાં યથાર્થતા હજી આવી નથી. જે સંમત કરતો નથી ન્યાયથી પણ એને તો ઘણી વિપરીતતા બુદ્ધિમાં ઉભી છે. એ તો જ્ઞાનમાં જ્ઞાનના ઘણા વિભાવમાં ઉભો છે. પણ કંઈક એને વિભાવ મંદ પડ્યો હોય તો વાત એમ લાગે કે નહીં, વાત ઠીક લાગે છે, વાત બરાબર લાગે છે. ભલે શરીરમાં ઘા પડ્યો હોય પણ આત્માને એની વેદના નથી, આત્માને એની વેદના લાગે એ પ્રશ્ન નથી. જણાય એ વાત જરૂર છે, પણ જ્યારે એના એ જ વાતને પ્રયોગમાં લાગુ કરે ત્યારે એની ખૂબીઓ છે એ જણાય છે. ત્યાં સુધી યથાર્થપણે એની શું ખૂબી છે એ જણાતી નથી. કેમ? અભેદ જ્ઞાન થઈ જાય છે અથવા અધ્યાસ થઈ જાય છે. એ અધ્યાસ થવાની શું ખૂબી છે અને કેમ ભેદ જ્ઞાન થાય તો એ ભેદ જ્ઞાન થવાની શું ખૂબી છે એ પ્રયોગ કાળે સમજાય છે. ભૂલ કેમ થાય છે એ પણ એને પ્રયોગ કાળે ખ્યાલમાં આવે છે અને ભૂલ ભાંગવાનો પણ ત્યારે એને ખ્યાલ આવે છે. એ પહેલા વાત સમજાય છે તો પણ ભૂલ ભાંગતી નથી, એનું કારણ એ પ્રયોગમાં આવતો નથી એ છે. અને આ સમસ્યા આપણા મુક્ષુ સમાજમાં સર્વસાધારણ છે કે વાત તો સમજાય છે કે જીવને જીવ પર પદાર્થને ભોગવી ન શકે. ગુરુદેવ ચક્કુ કહેતા હતા કોઈ જ્ઞાની કે અજ્ઞાની આત્મા લાડવો નથી ખાઈ શકતો. જ્ઞાનીનો આત્મા કે અજ્ઞાનીનો આત્મા લાડવો ખાઈ શકતો નથી. સ્થૂળ દ્રષ્ટાંત દેતા હતા. એટલે કે લાડવાના પરમાણુને કોઈ ભોગવી શકતો નથી, ખાઈ શકતો નથી, એનો અર્થ કે ભોગવી શકતો નથી. તો પછી એ વાત બરાબર કહે કે હા, ભગવાન વાત તો સમજાય છે, લાડવો કોણ ખાઈ શકે? એ તો ઘણામાં જે પરમાણુ પીડ્યા હતા એ વગરીમાં આવ્યા મુખ વાટે, આથી બીજું શું થયું? એમ લાગ્યું કે મારી ભૂખ મટી, પણ એનો કઈ નાંદો વિચાર કરતા નથી કે નહીં એ પરમાણુ છે. પાછા એ પરમાણુ આગળ નિષ્ઠા થઈને પાછા ચાલ્યા જશે, અથવા શરીરના બંધારણ રૂપે કેટલાક પ્રણ મળી જશે શબ્દ ધાતુ. પરમાણુ ખાઈ શકાતા નથી, આત્મા પરમાણુને ખાતો નથી, એટલે આત્મા પરમાણુને ગળી જતો નથી, પરમાણુનો અભાવ થતો નથી, આત્મારૂપ કોઈ પરમાણુ થતો નથી. માટે આત્મા પરમાણુને લાડવાના પરમાણુને ખાતો નથી, આ તો ન્યાય છે નક્કી છે. પણ એનો પ્રયોગ કરવામાં ન આવે ત્યાં સુધી મારી ભૂખ ભાંગી એવો જે અભ્યાસ થયો, મને હવે ભૂખ મટી અને હવે મને સંતોષ થયો, હવે મને ભૂખ નથી, હવે મને ખાવાની જરૂર નથી, ખાવાની ઈચ્છા નથી, આ બધા પરિણામ છે એનું છે, એનો વિચાર તો પ્રયોગ કાળે જ થઈ શકે છે. ખાલી વિચારથી એનું સમાધાન થતું નથી, અને તેથી નિર્જ્ઞાન થઈને એની જે ફળ આવવું જોઈએ, નિર્ભ્રાંત દશા થવી જોઈએ, અનુભવ દશા થવી જોઈએ, અથવા વેદક સ્વભાવિક જ્ઞાનનું સ્વસંવેદન થવું જોઈએ, એ પરિસ્થિતિ ઊભી થતી નથી. ત્યાં સુધી દુઃખ અને ભ્રમણ ચાલુ રહી જાય છે. કોઈ પણ કાળ ગમે તે શરીરે કોઈ કાળે પ્રયોગ ન કરી શકે એવી પરિસ્થિતિ નથી. બતાવો કે આ કાળે કેમ પ્રયોગ કરવો, એટલે આપણે એનો ચર્ચા કરીએ કે આ કાળે અમારે કેમ પ્રયોગ કરવો, એની ચર્ચા કરવા માટે. એવું નથી લાગતું કે કોઈ કાળે પ્રયોગ ન કરી શકાય એવી પરિસ્થિતિ હોય, એવો એક પણ કાળ નથી, એક પણ સમય નથી. સંસારી જીવને આઠે કર્મનો ઉદય નિરંતર વર્તતો હોવાથી ઔદયિક ભાવ પણ નિરંતર વર્તે છે, અને એ ઔદયિક ભાવથી બિન જ્ઞાન માત્રપણે માત્ર જ્ઞાન પણ પોતે રહી જાય અથવા રહેવાનો પ્રયાસ કરે, પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, એ પ્રયોગ છે. પ્રયોગનું પર્યાયાંતર પણ એ પુરુષાર્થ એવું નામ છે, પુરુષાર્થનું જ પર્યાયાંતર પણ એ પ્રયોગ એવું નામ છે. માર્ગ પુરુષાર્થ સાધ્ય છે, માત્ર વિચાર સાધ્ય નથી. પુરુષાર્થ સાધ્ય છે, વિચાર કરીને અટકી જાય, વિચાર કરીને રહી જાય, માટે સિદ્ધિ થાય એવું કઈ નથી.
પ્રયોગ એ પુરુષાર્થ,
પ્રયોગ અને પુરુષાર્થ અવિનાભાવી છે, અવિનાભાવી છે, સાથે જ હોય છે. 304 માં લીધું છે પરમાનુસાર, બે શબ્દ સાથે. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. બે વાત સાથે લીધી, પ્રયોગની સાથે પુરુષાર્થને જોડ્યો. પ્રયોગ પુરુષાર્થ સહિત થાય છે અથવા પ્રયોગ થાય છે ત્યારે પુરુષાર્થ હોય તો જ એ પ્રયોગ ચાલે છે, નહીં તો પુરુષાર્થ વગર પ્રયોગ ચાલતો નથી. બે વિના ભાવે હોય છે સમજી શકાય. એ ગીતિમાં બે શબ્દ નો પ્રયોગ છે, પણ એની અંદર આ વાત સાચી છે. પણ અજ્ઞાની તો પરને જાણનાર જ્ઞાન નો ઉપયોગ જ બંધ નું કારણ છે એમ માને છે. શું અહીંયા ગુરુદેવ કહે છે કે ધ્યાન ની અંદર પર પદાર્થ તરફનો ઉપયોગ છૂટીને અથવા મનના પણ ચિંતનરૂપ જ્ઞાનની વૈચારિક પર્યાય છૂટીને, ચિંતન મનન વગેરેની પર્યાય છૂટીને એકાગ્ર એકાકાર નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે જ્ઞાન રોકાય પ્રતિબદ્ધ થાય સ્વરૂપને વિશે ત્યારે એને ધ્યાન કહેવામાં આવે છે. એ વાત ખ્યાલમાં છે. હા, એમ કહીને એમ કેમ છે કે એ વાત અમારા ખ્યાલમાં છે, નહીંતર કોઈ શું લઈ લે છે કે જો જ્ઞાન બંધનનું કારણ ન હોય તો નિર્વિકલ્પ દશા હોય કે સ્વવિકલ્પ દશા હોય બંને વખતે જ્ઞાન તો જ્ઞાન છે. વળી નિર્વિકલ્પ દશામાં નિર્જરા વિશેષ છે, મૂળસ્થાન પણ નિર્વિકલ્પ દશામાં કોઈ ઉપરના મૂળસ્થાને આરોઢ થાય છે. ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન, બધા ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય છે. તો બંને એક જ વાત છે કે એ અમારા ખ્યાલમાં છે. સ્વવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશા એવી જે જ્ઞાનની દશા, એનો શું તફાવત છે એ અમારા ખ્યાલમાં છે. પણ અહીંયા એની ચર્ચા નથી. અહીંયા એની ચર્ચા છે કે જ્ઞાન બંધનું કારણ છે કે જ્ઞાન બંધનનું કારણ નથી. સ્વપર પ્રકાશક સ્વરૂપે જ્ઞાન છે, સ્વપર પ્રકાશકપણે જે જ્ઞાન છે જ્ઞાન બંધનનું કારણ છે કે નહીં. તો કે કેટલાક જ્ઞાનના સ્વરૂપને નહીં સમજનારા સ્વપર પ્રકાશકપણું એટલે કે પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે. જે ઉપયોગ પરને જાણે એ જ્ઞાન, એમાં જ્ઞાન બંધન થઈ જાય. એટલે એ પરને જાણવાનું મટાડવા માટે પ્રયત્ન કરશે. એની ભૂલ શું થશે? કે મારે પરને નથી જાણવું, હવે મારે પરને નથી જાણવું. તો જે સમયસારમાં વાત કરી કે કેટલાક અજ્ઞાનીઓ મિથ્યા દ્રષ્ટિઓ જ્ઞાનમાંથી જ્ઞાનીઓને ઘૂસાડવાનો પુરુષાર્થ કરે છે. પશુ સિદ્ધિ, એ પશુ છે મરે છે, જ્ઞાન પ્રાણનો નાશ કરવા માંગે છે. એ રીતે જ્ઞાનના સ્વરૂપને સમજવું એ બીજું નવું બુદ્ધિપૂર્વકનું ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું અને એ અજ્ઞાન નવું થયું. નવું ગ્રહ્યું એને બુદ્ધિપૂર્વક, ગ્રહિતમાં આવી ગયું. જો આ તત્વજ્ઞાનનો વિષય એવો છે કે યથાર્થ સમજે તો બેડો પાર થઈ જાય અને અયથાર્થ સમજે તો ગ્રહિત મિથ્યાત્મમાં આવતા વાર લાગે નહીં, તરત જ ગ્રહિત મિથ્યાત્મા આવી જાય. જોખમી દશા છે. એ જોખમ ટાળવા માટે શું કરવું? તત્વજ્ઞાન સિવાય તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પૂર્વ ભૂમિકા નથી. કોઈ પૂજા કરતો કરતો પામી જાય કે દાન દેતો દેતો પામી જાય, યાત્રા કરતો કરતો પામી જાય કે જપ કરતો કરતો પામી જાય કે ઉપવાસ કરતો કરતો પામી જાય, તો બનવાનું નથી. જે કોઈ પામશે એ તો તત્વ વિચારની પૂર્વ ભૂમિકામાં હશે, એ પામવા ન થાય. ત્યાં આ જોખમ છે કે ભૂલ થાય તો ગ્રહિતમાં આવી જાય. એને તો કોઈ પણ જગ્યાએ ભૂલ થાય તો નુકસાન થાય જ છે. વેપાર માટે ગમે તે ભૂલ થાય તો નુકસાન થાય જ છે. હાથનું વાસણ હાથમાં હોય ને જાલવામાં ભૂલ થાય ને એઠું પડે તો કઈ પછી એમ કે તમે ભૂલથી પડી ગયું માટે નહીં ખૂટું. ભૂલ થઈ પડે કે વગર ભૂલ થયું જાણી જોઈને પછાડે તો ભૂલ થઈ પછડાઈ જાય, ખૂટવાનું છે. ક્યાં શું કરવું? આટલું થોડું એ સ્લાઇમ ભરી હાથમાં આવવી જોઈએ કે જે જીવ આત્માર્થે છે અને જેને આત્માર્થે જ સમજવું છે, અરે સમજવું છે ને જે કાંઈ કરવું છે એ હવે આત્માર્થે જ કરવું છે, એવી લાઈન દોરી પકડેલી છે. તો એની સમજમાં એનું જ્ઞાન ભૂલ નહીં કરે, જ્ઞાન ભૂલ કરે છે એ બુદ્ધિની વક્રતામાં ઘૂસે છે. સવળી વાત કહેવા ધારે ત્યાં સવળીના નહીં લેતા અવળી લઈએ શું કરવા? શાસ્ત્રકાર તો જ્ઞાની સવળી વાત કરે છે, આ જીવનમાં થઈ મોટી પકડે છે. કાં તો જીવ લોક સંજ્ઞામાં રહ્યો હોય, લોકમાં અથવા સમાજમાં એને આગળ આવવું હોય તો આ ભૂલ કરશે. શાસ્ત્ર કહેશે કઈ, એની બુદ્ધિ સમજશે કઈ, નહીતર એમ કેમ? શું કરીએ, અમારા કોઈ પૂર્વ કર્મ એવો ઉદેશ હોય ને, તો અમે તો શાસ્ત્ર વાંચતા અને અમારું તો શાસ્ત્રમાં તો સૌનું જ સમજવું હોય ને, અમારે શું કરવું આવડું સમજવું હોય, પણ ભૂલ થઈ જાય બુદ્ધિમાં ત્યાં શું કરીએ? અમે તો હજી જ્ઞાની થયા નથી, સમજવાનો પ્રયત્ન કરવા કરતા કરતા ભૂલથી બીજો સમજાઈ ગયો, એમ નથી પડે. એનો પણ રસ્તો છે અને અહીંયા બહુ વ્યવસ્થિત માર્ગની કાર્ય પદ્ધતિ છે, વાંધરે નથી, એકદમ વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. એટલે ભૂલ ન થવા માટે પણ અહીંયા માર્ગદર્શન છે અને ભૂલ થવાના કારણોનો પણ અહીંયા બરાબર પરિચર્ચા કરવામાં આવી છે. ભૂલ થાય છે, બુદ્ધિમાં વક્રતા ઉભી થવાની અથવા કલ્પના ઉભી થવાની, કહે છે વાસ્તવિકપણે તને કલ્પના થાય છે એનું કારણ આ તને લોક સંજ્ઞા છે, ઓઘ સંજ્ઞા છે, ઓઘ સંજ્ઞામાં પ્રયોગનો અભાવ છે, માત્ર વિચારી માની લે છે, માત્ર વિચારીને માની લે છે, એને એમ થઈ જાય છે હું સમજી ગયો છું. વાત ખોટી છે, સમજો નથી એટલી, એટલે ઓઘ સંજ્ઞામાં ઉભો છે. જ્યાં સુધી ભાવ ભાષણ ન થાય ત્યાં સુધી ઓઘ સંજ્ઞા સમજવી, આ સિદ્ધિ છે. ઓઘ સંજ્ઞા છે, કાં લોક સંજ્ઞા છે, અને કાં તો એને જેનો સંગ ન કરવો જોઈએ એના સંગની પ્રીતિ છે, બસ કઈક અપેક્ષા છે, એ સંગની અપેક્ષા છે. એ ત્રણ વાત એને કલ્પનામાં ઉભો રાખેલી છે. કહેનાર હશે શાસ્ત્ર કે સત્પુરુષ તો પણ એને વિભ્રમ થવાના અવકાશ છે, સંભાવના છે, જ્યાં સુધી આ ત્રણ વાત ઊભી હોય ત્યાં સુધી. આરોપ નથી, વાસ્તવિકતા છે, આરોપ નથી, એ વક્રતા છે બુદ્ધિની અને એ ગ્રહિત વિચારનું કારણ થશે. એટલે કે અગ્રહિત મિથ્યાત્વ તે મંદ મિથ્યાત્વ છે અને ગ્રહિત મિથ્યાત્વ એ મિથ્યાત્વની તીવ્ર પરિસ્થિતિ છે, મિથ્યાત્વ ગાઢું થયું છે એ પરિસ્થિતિ છે. જે ભવભ્રમણનો રોગ છે એ તીવ્ર દશા ધારણ કરે, પ્રકોપ થાય છે ત્યાં એમ લેવું અને એની ભયંકરતાથી બીમો હંમેશા. જે જીવ ભવગુરુ છે એ આ વસ્તુથી બીએ છે, જગતમાં કોઈથી ન બીએ આત્માર્થી જગતમાં કોઈ છે નથી. ગમે તેવી પ્રતિકૂળતાઓની સંભાવના દેખાય, આત્મા છેદતો નથી. પ્રતિકૂળતા જેવી ચીજ શું છે જગતમાં? બધું મારું જ્ઞાન નું છે એવો હું પુરુષાર્થ કરીશ. એક વાતથી ડરે છે ભાવ ભ્રમણ થી. મારે મિથ્યાત્મ ન જોઈએ, ભાવ ભ્રમણ નો રોગ મારે એ ભયંકર વસ્તુ. એટલે એમ કહે છે કે પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે. એટલે જ્ઞાન બંધનું કારણ છે એ માન્યતા અહીંયા છોડાવવાની વાત છે. ધ્યાનનો વિષય અહીંયા ચર્ચામાં લેવો નથી, એ તો ખ્યાલ છે કહેનાર.
લોકસંજ્ઞાને બદલે આત્માનું લક્ષ્ય હોય અને પ્રયોગમાં આવે, સત્સંગ હોય,
બસ
ત્રણની સામે ત્રણ,
તો હા, તો એની સામે એને આ વસ્તુ સાધ્ય થયું, સુગમ છે, સરળ છે, સહેલી છે, સર્વત્ર પ્રાપ્ય છે. પછી આ જ ક્ષેત્ર હોવું જોઈએ એનો પ્રતિબંધ નથી. કે મહાવિદ્ય ક્ષેત્ર જ હોવું જોઈએ, કે સોમગઢ જ હોવું જોઈએ એવો કોઈ પ્રતિબંધ પછી નથી. કોઈ પણ ક્ષેત્રે, સર્વ ક્ષેત્રે એને માર્ગ સરળ છે, સુગમ છે અને એ સહેલાઈથી માર્ગ આવી જાય છે. નિવૃત્તિ અર્થે ભાવ ભાષણ થાય તે માટે જીવે આ વાત સમજીને એના પરિણામમાં લાગુ કરવી, એને જેને પ્રયોગ કહીએ છીએ, એ સ્થિતિમાં વર્તવું જોઈએ. એટલે ઓગસંજ્ઞાથી કલ્પના નહીં થાય. લોકસંજ્ઞામાં લોકોની નજરમાં મારું સ્થાન આ વાત ઉપર ચોકડી મૂકી દેવી. લોકો મને કેવી રીતે જોશે, લોકો મને કેવી રીતે મૂલવશે, લોકો મને શું ગણશે અને આમ કરવાથી લોકમાં શું થશે, સમાજમાં શું થશે, એ વાત મૂકી દેવી. જે સત્ય છે એને વળગી રહેવું, બાકી જે થવાનું હોય તે થાય, એ આંખ જ બંધ કરી દેવી, એ જોવાનું બંધ કરી દેવું. એને લોકસંજ્ઞા કહે છે. એને એની સામે એને આત્મા નું હિત અહિત એક જ લક્ષ્ય મારા, એક આત્માના હિત અહિત નો વિષય માત્ર લક્ષ્યમાં રાખવો, બીજું કઈ લક્ષ્યમાં રાખવું નહીં. અને કુસંગ સત્સંગ સેવો, અવગુણી જીવોનો, દોષિત જીવોનો સંગ ન કરવો, એને દોષ કર્યો હોય તો એનો પક્ષ ન કરવો, એ બધું એમાં આવી જાય છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા કોઈ પણ પ્રસંગ પડતા પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે તત્વદ્રષ્ટિમાં મુખ્ય કરીને પ્રયોગ કરે તો સત્સંગ ક્યારે? તો સત્સંગ ક્યારે? વિષય કશાયમાં તન્મય થઈને જોડાય, ઉદયમાં લીન થઈને જોડાય અને આ વાત ખંખેરી ના મૂકીને ઊંઘા થઈ ગયા જાણે લેવા દેવા કાંઈ છે નહીં, તો બરાબર છે કે પાછળનો 23 કલાકનો સત્સંગ છે એ આ 1 કલાકમાં હાંગળો નો હાંગળો કરીને ધોઈ નાખશે બધું, આની કોઈ અસર રહેશે? પણ આ વાતને એટલા રસથી ગ્રહે, એટલા રસથી સ્થાન આપે, એટલું મહત્વથી સ્થાન આપે કે પછી પણ એના ઉદયના કાળમાં એને આ જ ચાલ્યા કરે કે હું સમજો છું એ દ્રષ્ટિકોણ બધે લાગુ કરો. તો સત્સંગ ક્યાં રહેશે? પૂર્વકર્મનો ઉદય તો કોઈને છોડવાનો નથી. જે અપરાધ કર્યો છે એના ફળ તો આવ્યા વિના રહેવાના નથી, આઠે કર્મ બાંધીને બેઠો છે. પણ એનો અર્થ એમ નથી કે એને ત્યાંથી નિવૃત્તિ કરવાની કોઈ પ્રક્રિયા ન કરી શકે કે ન હાથમાં આવે એવું કાંઈ નથી. એ જે પૂર્વકર્મનો ઉદય નવા બંધનું કારણ થાય છે, એ જ પૂર્વકર્મના ઉદયને અબંધપણે પ્રયોગ કરવાના સાધન તરીકે પ્રયોગમાં લઈ જાય, પ્રયોગના સાધન તરીકે, ભેદ જ્ઞાનના પ્રયોગના સાધન તરીકે એને સ્થાન આપી દીધું, બસ. પછી કઈ વાંધો નથી. એ તો પોતે અપેક્ષાથી, સુખ બુદ્ધિથી, રસથી મહત્વ આપીને પરિણામે તો એને પ્રસંગ કહેવાય છે. કોઈ પણ પ્રસંગમાં ત્યારે એને પ્રસંગ કહેવામાં આવે છે. પછી જળનો કે ચેતન અહીંયા તો આટલી વાત છે કે પરને જાણવું તે બંધનનું કારણ છે એમ માને છે તે ગ્રીક વિદ્યાર્થીમાં આવી જાય છે. જેટલો અકશાય વિતરાગ ભાવ થયો તેટલા સુંદર નિર્જરા છે, અને જેટલા રાગાદી ભાવ છે તેટલા આશ્રવને બંધ છે. એટલે આ પ્રકરણ જ્યાં શાસ્ત્રમાં ચાલે છે ત્યાં તો એમ જ કહે છે કે મિથ્યાત્મનું કારણ છે મિથ્યા શ્રદ્ધા, અને ચારિત્ર છે રાગદ્વેષનું છે એ બંધનું કારણ છે, જ્ઞાન બંધનું કારણ નથી. જ્ઞાનના સ્વભાવ વિભાવને ચર્ચતા નથી. ઘણી વાર તો શાસ્ત્રકાર એક વાતને વજન દેવા માટે કેટલીક વાત ગૌણ કરે છે. જો જેમ અધ્યાત્મની અંદર એમ કહે છે ને હું સપ્તમ ગ્રહ છું, તો છ ગ્રહના સિદ્ધાંતને ગૌણ કર્યો, અથવા તો આત્મા જ્ઞાયક છે અને છ ગ્રહ એના જ્ઞેય છે એના જેની ભ્રાંતિ ચાલી આવે છે એમ કે, તો એ તો એક બાજુ વજન દેવા માટે કહેવામાં આવે છે. સિદ્ધાંત એવો નથી, સ્વપર પ્રકાશક જ્ઞાન નથી, એવો સિદ્ધાંત સ્થાપવા માટે એવી વાત નથી કરવી. વજન દેવું પણ ત્યાં વજન દેવું છે, અવલંબન છોડવાનું છે. તો એમ પણ કે એમ જયારે જ્ઞાન બંધનું કારણ નથી બહુ જોરથી સ્થાપવું હોય ત્યારે શાસ્ત્રકાર આપણે જેમ સ્વાધ્યાયમાં દુર્ભાવ સ્વભાવને ચર્ચા કરી એવી ચર્ચા ન કરે. બંધનું કારણ એક મિથ્યા દર્શન છે, અને બીજું બંધનું કારણ મોક્ષ માર્ગમાં અલ્પ બંધનું કારણ ચારિત્ર મોહના રાગ દ્વેષ આદિ. જ્ઞાન તો અનાદિ અનંત બંધનું કારણ નથી એમ સીધું કહી દે છે. એવી જ વાત ચાલે છે ત્યાં. આ તો સૂક્ષ્મતાથી વિચારતા એટલે વાત છે. ઓકે, જ્ઞાન મનનું કારણ નથી એમ જોર દઈને એમ કહે છે કે જ્ઞાનમાં જે સ્વપર પ્રકાશક સ્વચ્છત્વ સ્વભાવ છે એને જ્ઞાન સમજ ને, બીજું જ્ઞાન જ નથી, એ સિવાય જ્ઞાન નથી એમ સમજી લેતો. અને એ જ્ઞાન બંધનું કારણ નથી એમ કરીને સ્વભાવ મુખ્ય કરીને પકડાવે છે, અને જ્ઞાનના વિભાવનો વિચારે ત્યાં લેતા નથી. કેમ કે બીજી સાઈડનો વિચાર કરતા આ અસ્થિની સાઈડ ઢીલી પડે છે. જેમ કે છ ગ્રહ જ્ઞાનમાં જણાય છે અને આત્મા પણ જ્ઞાનમાં જણાય છે, તો કે એ આત્માને જાણવાનારું જે જ્ઞાન છે એને ઢીલું નથી પાડવું, તો શું કે છ ગ્રહ જણાય છે ને એ ભ્રાંતિ છોડતા રહે, એને ભ્રાંતિ કહી દે. એકમાં જોર દેવા માટે ભરતી વાતથી એ જોર ઢીલું ન પડે એટલો આશય હોય છે. સિદ્ધાંતો જે છે એ છે ને વસ્તુ સ્વરૂપ જે છે એ છે, એમાં ફરક પડતો નથી. જેમ કે સમ્યક દ્રષ્ટિ ને બંધ નથી એમ કે છે. સમય સારમાં શું કહ્યું? સમ્યક દ્રષ્ટિ ને બંધ નથી. પણ ચોથા ગુણ સ્થાને ભોગમાં તો કઈ એના ભોગ નિર્જરાનું કારણ છે, ધડાક દઈને કહી દે થોડો વાગે માથા અલ્પ બંધ છે એ વાત ત્યાં કહીને એના અબંધ પણાની જે વાત મુખ્ય કરીને દર્શાવી છે ઢીલી નથી બાળકી એમાં, એટલે એમ કહીએ છીએ કે સિદ્ધાંત ખ્યાલમાં નથી કહેનારને એવું સમજી લેવાની જરૂર નહીં. જેટલો અકશાય વિતરાગ ભાવ થયો તેટલા સમર નિગ્રહ છે, અને જેટલા રાગાદી ભાવ છે તેટલા આશ્રવ મન છે. જોયું ત્યાં ઓલો જ્ઞાનના વિભાગની ચર્ચા નથી કરતા. રાગ થયો એ બંધનું કારણ, વિતરાગ ભાવ ને સમય નિજરા થયો એ બંધનું કારણ. જ્ઞાનને તો તમે બંધ બંધના પ્રકરણમાં જ નહીં લઈ જાઓ. જ્ઞાન બંધનું કારણ નથી, આ વાત પકડી લ્યો. જ્ઞાન બંધનું કારણ જો પરનું જ્ઞાન બંધનનું કારણ હોત, પછી સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત આપે છે કે જો પરનું જ્ઞાન બંધનનું કારણ હોત તો કેવળ ભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને જરા પણ બંધન થતું નથી, એમને બંધન તો જરા પણ થતું નથી. માટે જ્ઞાન બંધનનું કારણ હોઈ શકે નહીં. એટલે જ્ઞાન એટલા એ માત્ર જ્ઞાન લેવું, જ્ઞાન બંધનનું કારણ હોઈ શકે છે. રાજમલજી, શ્રુત જ્ઞાનમાં વિચાર ચાલે છે, અને વિચાર તો પરોક્ષપણે, વિચારવાળું જ્ઞાન તો પરોક્ષપણે જાણે છે, એમાં આકુલતા થાય છે. શ્રુત જ્ઞાનમાં જે વિચાર આત્માના ચાલે એમાં પણ આકુલતા થાય છે પરોક્ષપણ હોવાથી. અનુભવ જ્ઞાન તો પ્રત્યક્ષ છે, ત્યાં શ્રુત જ્ઞાન ન લીધું, નહીં તો તમે શ્રુતમાં જ અનુભવ. પણ ઓલું શ્રુત જ્ઞાન વિચારવાના ને શ્રુત જ્ઞાન, અનુભવ જ્ઞાન તો પ્રત્યક્ષ છે, કારણ કે શ્રુત જ્ઞાન ને તો પરોક્ષ કીધું છે, આદિ પરોક્ષ. અનુભવ જ્ઞાન તો પ્રત્યક્ષ છે, એ જ્ઞાન ને જુદું પાડી દે છે, જેને શ્રુત જ્ઞાન જ નથી, એ જ્ઞાન ને નામ જ જુદું આપી દે છે. શ્રુત નો ભેદ છે, છતાં અહીંયા શ્રુત નથી કાઢ્યા. ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ લીધું છે, કે સમ્યક દ્રષ્ટિ જીવ છે કોઈ, એને સમ્યક શ્રુત જ્ઞાન વર્તે છે. સમ્યક શ્રુત જ્ઞાન વર્તે તો ત્યાં સુધી એને વિકલ્પ ચાલે છે, અને એમાં નય જ્ઞાન લીધું છે. આ બધા જે નય વિકલ્પો છે એ તો બધા ઇન્દ્રજાળ જેવા છે. સમ્યક દ્રષ્ટિ ચાહતો નથી, ઈચ્છતો નથી, એ તો પ્રત્યક્ષ અનુભવમાં જ રહેવા માંગે છે. એટલે એ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે, જુદું પાડી દઈએ છીએ કે તો પ્રત્યક્ષ જ્ઞાન છે. એવી વાત આવે છે, અચલન અવિકલ્પ ભાવમ આક્રમણ. છવ્વીસ કળશ પૂરા થયા છે, અને વિકલ્પાંતિક્રાંત, વિકલ્પથી અતિક્રાંત થવાનો જે અધિકાર શરૂ કરે છે, 141, 42, 43, 44 થયા હતા, ત્યાં આગળ છ વર્ષ 144 નયાનામ પક્ષયને વિના. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો એને નહીં લીધો, તેમના નહીં એટલે એવા ભેદ, તેમનો પક્ષ એટલે પક્ષપાત કર્યા વિના. દ્રવ્યાર્થિક નહીં નો પક્ષપાત કર્યા વિના, પર્યાયાર્થિક નહીં નો, દ્રવ્યાર્થિક નહીં નો પણ કર્યા વગર, પક્ષ કર્યા વિના. અચલન એકરૂપ છે એવી અવિકલ્પ ભાવન, નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય રૂપ વસ્તુ, તે રૂપ આક્રમણ, આક્રમણ કરે છે. આક્રમણ નયના ભેદના વિકલ્પો છોડી અને નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ ઉપર જ્ઞાનનું આક્રમણ થાય છે, એમ કે છે. આક્રમણ એવો શબ્દ સંસ્કૃતમાં આવ્યો છે. જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણામ તો ભાવાર્થ આમ છે કે જેટલા નય છે તેટલા શ્રુત જ્ઞાન રૂપ છે. નય છે એ બધા શ્રુત જ્ઞાનના અવયવ છે. આ શ્રુત જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. આ શ્રુત જ્ઞાન પરોક્ષ છે, જ્યારે અનુભવ તો પ્રત્યક્ષ જ્ઞાન છે. તેથી શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે, જો ભાષા ભાષા જોવાય, તેથી શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. આવું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવે છે. કેવું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવે છે? કે સુંદર વિનાનું જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ અનુભવે છે. આમ લઈ તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થતો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા સવિજ્ઞાન એક રસ, એ જ એક રસ વિજ્ઞાન ગ્રંથિઓ છે. સહ ભગવાન, એ જ ભગવાન છે. તે તો ભગવાન કહી દીધો એને. સહ પુણ્ય એ સહ પુરાણ, એ જ પુરાણ પુરુષ છે. એમ કરીને બહુ મહિમા કરી છે. આગમ ભાષાએ આગમ પદ્ધતિમાં શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન પરોક્ષ છે. અવધિ ને મન પ્રિય દેશ પ્રત્યક્ષ છે, અંશ પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. આ આગમ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિમાં તો કે અધ્યાત્મ પદ્ધતિમાં આ અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ છે. આ અધ્યાત્મ પદ્ધતિ છે. એટલે બંને પદ્ધતિને સમજે તો પછી વિવાદનો પ્રશ્ન રહે નહીં.
જ્ઞાનીઓ પણ કેવી રજૂઆત કરે
છે? વિશિષ્ટતા છે, શૈલીની એમની વિશિષ્ટતા ઘણી છે. ભક્તિ થાય એવો વિષય શું કહે છે કે ભગવાનને રાગ દ્વેષ નથી માટે બંધન નથી. કેવળી પરમાત્માને તે જ પ્રમાણે બધા જીવોને જો પછી સદમસ્થ કે કેવળી મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનનું કારણ નથી. એમ કે જ્યારે શ્રી ગુરુ એમ કહે છે કે જ્ઞાન બંધનનું કારણ નથી, અને મને એમ લાગે છે કે પરને પર જણાતા મારું જ્ઞાન રોકાઈ જાય છે, પ્રતિબદ્ધ પામે છે, બંધનનું કારણ થાય છે, તો હવે આમાં કયું રહસ્ય સમજાવવા માંગે છે? આમ જિજ્ઞાસા થવી જોઈએ. પોતાને જે વાત અનુભવ ગોચરપણે પણ બુદ્ધિમાં ન બેસતી ન બેસે એવી હોય, રમેશભાઈ પ્રશ્ન કર્યો કે કોઈ વાત જ્ઞાનીની એવી હોય કે સિદ્ધિ બુદ્ધિમાં બેસતી ન હોય, બુદ્ધિમાં બેસે એવી લાગે જ નહીં કે નહીં, આમ હોય જ નહીં, આમ કેમ કહે છે, ત્યાં શું કરવું? આ એક પ્રશ્ન ઉઠાયો કે ત્યાં પહેલું માન્ય કરવું. શું કરવું?
માન્ય કરવું
કે મારી બુદ્ધિમાં બેસતું નથી, ચોખ્ખું બુદ્ધિમાં ન બેસે એવું જ છે આ કથન, તો પણ એક વાર ઉભા રહી જવું, એને અમાન્ય કરતા પહેલા અટકી જવું. ઉભા રહી જવું એટલે એને માન્ય નહીં કરતા પહેલા અટકી જવું, અને વિચાર એમ કરો કે આમાં મારી ક્યાં ભૂલ થાય છે, મારે શોધ કરવી રહી, મારે એની
શોધ કરવી રહી,
શોધ કરવી રહી. જો એની શોધ કરવામાં ન જાય અટકીને, તો અપરાધ કર્યા વિના રહેશે નહીં, કરશે અવગિરી કરશે. બચી શકીશ નહી, તારા પરિણામ નું કોઈ ઠેકાણું રહેશે. તે જ પ્રમાણે છેલ્લી પંક્તિ છે 144 કે તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનનું કારણ નથી. જ્ઞાન બંધનનું કારણ નથી એવું જે સૂત્ર છે, એ સૂત્રમાંથી જ્ઞાન સ્વભાવને સ્પષ્ટ કરી દેવો છે. અને અનંત ગુણોના પરિણામમાં બુદ્ધિગમ્ય રીતે સ્વભાવનું ગ્રહણ જ્ઞાનના ઉપયોગમાંથી, એટલે ઉપયોગને લક્ષણ કર્યું છે. સદ્રષ્ટા સ્વભાવ સદ્રષ્ટા જોઈને ઉપયોગ લક્ષણ દ્રવ્ય ઉપયોગ લક્ષણ જીવ કરે છે. ચારિત્રના પર્યાય છે, શ્રદ્ધાના પર્યાય છે, સુખદુઃખના પર્યાય છે, પુરુષાર્થના પર્યાય છે, બધા સમજી શકાય એવા છે. પણ ઉપયોગને લક્ષણ આપ્યું છે એનું કારણ એ છે કે ત્યાં સ્વભાવ વ્યક્ત છે, સ્વભાવનો પત્તો ત્યાંથી લાગે છે, અને જો તને સ્વભાવ જણાઈ ગયો તો આખો આત્મા તને ઓળખાઈ ગયો, જો સ્વભાવનો ખ્યાલ આવ્યો તો આખો આત્મા ઓળખાઈ ગયો, એવી વાત છે. એટલે બધા જીવોને જ્ઞાન બંધનનું કારણ નથી એમ કહીને પણ આત્મા ઓળખાવો છે કે તને પણ અત્યારે તારા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવને જો તો તને લાગશે બંધનનું કારણ નથી. અને સ્વભાવ સમજાશે ત્યારે વિભાવનો ખ્યાલ આવશે. વિભાવ અને સ્વભાવ સાપેક્ષ હોવાથી વિભાવનું યથાર્થ જ્ઞાન પણ સ્વભાવપૂર્વક થાય છે. નહીતર વિભાવનું યથાર્થ જ્ઞાન આ લોકો એમ કે છે કે રાત છે અને સમજીએ છીએ પણ સ્વભાવને નથી એવું સમજી શકતા, એ વાત ખોટી છે. અથવા પર્યાય તો પકડાય છે પણ દ્રવ્ય નથી પકડાતું, ખોટી વાત છે. એ સાપેક્ષ છે, દ્રવ્ય પર્યાય પણ સાપેક્ષ છે, સ્વભાવ વિભાવ પણ સાપેક્ષ છે, અને બંનેનું હંમેશા કમ્પેરેટિવ નોલેજ જેને કહેવાય છે સાપેક્ષ જ્ઞાન જ થાય છે. એક જ્ઞાન થાય એવું યથાર્થ હોતું નથી,
કલ્પના છે.